તારીખ 18-2-1994 શ્રી સમયસાર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
চিন্তা ধরত বিলাল অনেক জোড়ানো তার ধরত রাগ এই মন্দির অন্তরঙ্গা দারুণ দারুণ বড়ে অর্থাৎ ভেদ পাড়বার অভ্যাস বড়ে চৌতরফে বিভাগ করে নিয়ে એટલે સમસ્ત પ્રકારે બોલવાનું જુદા કરી દો આ નિર્મળ ભેદ જ્ઞાન ઉભય કાયમનું છે શું કહું છું કે ભેદ જ્ઞાનનો વિષય લીધો છે પ્રારંભથી જ કે જ્ઞાન ચિદરૂપતા ધારણ કરે છે ચૈતન્ય રૂપતા ધારણ કરે છે બીજા કોઈ નથી એ ક્યાંથી ખબર પડે કે ઓળખાણ છે ખબર પડે ઓળખાણ ક્યાંથી થાય છે રૂપ વગર ઓળખાણ થાય છે જ્ઞાન છે ચૈતન્ય રૂપતા ધારણ કરેલું છે એ ચૈતન્ય નું રૂપ ધારણ કર્યું છે જ્ઞાનમાં ચેતના છે સાવધાની છે જાગૃતિ છે અને એનાથી રાગ થી જુદું પડે છે કેમ કે રાગ નું રૂપ જળ છે રાગ નું પણ રૂપ લીધું છે રાગ જળ રૂપે જ છે જ્ઞાન ચૈતન્ય રૂપે છે જેમ જળ ચૈતન્ય પ્રગટ જુદા જણાય જુદા ભાષે એમ જ્ઞાન ચૈતન્ય રૂપે જણાય છે ત્યારે જળ રૂપે જળનું રૂપ જે ધારણ કર્યું છે એવો રાગ એનાથી જુદો પડે છે એ બંનેને અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિનો વિષય હોવાને લીધે અંતરંગમાંથી જુદો પડે છે ઉપર ઉપરથી જુઓ બહારથી જુઓ તો જુદો પડતો નથી અથવા ક્યાં સુધી જુદો પડતો નથી કે જ્યાં સુધી જીવ જળમાં સુખ બુદ્ધિને કારણે એનો રસ પીવે છે ત્યાં સુધી જળની રુચિ હોવાને લીધે અને સ્વરૂપની રુચિ નહીં હોવાને લીધે ઉપયોગ સ્થૂળ રહે છે અને એ સ્થૂળ રહેલો ઉપયોગ અંતરમાં જુદા પડવાનું કાર્ય નથી કરી શકતો આચાર્ય મહારાજ કહે છે કે અંતરમાં બંનેને જુદા પાડી શકાય છે પણ અંતરમાં કેમ નથી જોઈ શકતો કે બાહ્ય જે ઉપયોગ છે સ્થૂળ ઉપયોગ છે એ અંતરંગમાં જાતો નથી સ્થૂળ પણ છે અને બાહ્ય પણ છે એટલે એને અંતરંગમાં વળવાનો પ્રવેશ નથી જો આ ભેદ જ્ઞાન પ્રયોગાત્મક હોવાને લીધે અંતરંગમાં વળીને ભેદ જ્ઞાન થાય છે બાહ્ય પરિણામથી ભેદ જ્ઞાન નથી થતું એટલે ભેદ જ્ઞાન નો વિકલ્પ થાય છે એ ભેદ જ્ઞાન નથી કેમ કે એ તો બાહ્ય પરિણામ છે જ્ઞાન જુદું છે અને રાગ જુદું છે જુદા જુદો છે એવો જે વિચાર વિકલ્પ છે એ તો હજી બાહ્ય પરિણામ છે ત્યાં સુધી તો ભેદ જ્ઞાન નથી પણ જે પોતાના જ્ઞાન પોતાના અંતરંગમાં વળે વેદક ભાવે અને વ્યાપે વ્યાપક ભાવે કેમ કે ભેદ જ્ઞાનમાં વેદ વેદકતા અને વ્યાપી વ્યાપકતા એ સિવાયનો પ્રયોગ નથી. એ સિવાય હોય તો એ વિકલ્પ છે. વિકલ્પમાં ભેદ જ્ઞાનના વિકલ્પમાં અને ભેદ જ્ઞાનના પ્રયોગમાં અંતર શું, એમ જો વિચારવામાં આવે તો જે વિકલ્પ છે એ વેદન વિનાનો અને પોતાને જ્ઞાનની વ્યાપકતા વિનાનો, જ્ઞાનની પોતાના સ્વયંની વ્યાપકતા વિનાનો માત્ર જે વિચાર છે એ વિકલ્પ છે, એ કઈ ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન છે એ તો પોતાના જ્ઞાન વેદનને ગ્રહણ કરીને વ્યાપ વ્યાપક ભાવે જ્ઞાનને જરૂર પાડે છે અંતરમાં, ત્યારે પ્રગટપણે રાગનું જડ રૂપ જોવામાં આવે છે. અંતરંગ શબ્દ લે અંત અને એમાં દારૂણ વિદારણ એટલે કે કોઈ પણ સૂક્ષ્મ વિકલ્પનો પણ એમાં પક્ષ નથી, પક્ષ નથી પણ સહાનુભૂતિ પણ નથી. એમ ઠીક સોફ્ટ કોર્નર જેને કહેવામાં આવે છે. નિશ્ચયનો વિકલ્પ છે ને, નિશ્ચય સ્વરૂપનો વિકલ્પ છે ને, અભેદ સ્વરૂપનો વિકલ્પ છે ને, ધ્રુવ સ્વરૂપનો વિકલ્પ છે ને, વિકલ્પ માત્રથી નિર્દય થઈને એને એનાથી જુદું પડવાનું છે. જ્યાં સુધી જીવ એના પ્રત્યે નિર્દય ન થાય ત્યાં સુધી ભલે દયા એના પર દયા રાખીને એને જીવતો રાખવા માંગે છે. એવો શબ્દ લીધો છે દારૂણ વિદારણ કરીને, જેમ કોઈને ચીરી નાખવું હોય તો કેવા ઉગ્ર પરિણામથી ચીરી નાખે, એમાં એ વિકલ્પ ને કોઈ પણ વિકલ્પ, કેમ કે છેલ્લે તો બીજા વિકલ્પ નથી. વેદ જ્ઞાન કાલે કોઈ સંસારના વિકલ્પો નથી, સંસારના કાર્યોના વિકલ્પો નથી, સંસારના પદાર્થોના વિકલ્પો નથી, સ્વરૂપના જ વિકલ્પો છે. તો પણ એને દારૂણપણે વિદારણ કરીને એટલે એમાં પુરુષાર્થ ઉગ્રતા જે છે ને એ પુરુષાર્થ સૂચક છે. ઉગ્રતા આવે છે, જોર આવે છે, એ વીરીગુણનું પરિણામ છે. એનાથી પણ જુદા પાડવાનું જોર છે, એનાથી પણ જુદા પડવાનું જોર છે, એમ કેવું છે. એમ એક બીજું એનું પાછું એ છે ભેદ વિજ્ઞાનના પ્રયોગનો અભ્યાસનો કે પુરુષાર્થ સહિત ભેદ વિજ્ઞાન હોય છે. જે બળ લેવું છે, વીરે લેવું છે, એ પુરુષાર્થ સૂચક છે. માત્ર વિકલ્પ પેલા કરે છે એમ નહીં, પણ એ વખતે ઘણું જોશ હોય છે. એટલું જરૂર છે કે સ્વરૂપ લક્ષમાં આવેલું છે. સ્વરૂપ લક્ષે જ્ઞાન ને રાગ ને જુદા પણ પાડવાનું પણ એક વર્ત કામ કરે છે. ઉગ્ર અભ્યાસ થી કામ થાય છે ત્યારે સમસ્ત પ્રકારે બંને જુદા કરે છે અને સારી રીતે સમસ્ત પ્રકારે બંનેને જુદા પાડીને ભેદ જ્ઞાન છે એ ઉદિત થાય છે. ભેદ જ્ઞાન છે નિર્મૂળ ભેદ જ્ઞાન ઉદેતી, આ ભેદ જ્ઞાન આ રીતે ઉદય પામે છે. સ્વરૂપ અપેક્ષા એ લખી લઈએ તો અભેદ જ્ઞાન છે. પણ અહીંયા શું છે કે આચાર્ય મહારાજે કોઈ એવી સંધિ લીધી છે કે હજી રાગ ને જીવ થયો નથી તો રાગ ની સાથે એકત્વ અનાદિ થી કરી રહ્યો છે એ જુદો પડે છે. શું થાય છે, જુદો પડે છે. રાગ ની સાથે એમને એકત્વ રહે અને સ્વરૂપમાં અભેદ થાય એવું તો બને નહીં, કેમ કે જે જ્ઞાન રાગ ની સાથે અભેદતા સાધે છે તે જ જ્ઞાન સ્વરૂપ ની સાથે રાગ થી જુદું પડીને સ્વરૂપ ની સાથે અભેદતા સાધે છે. એ પ્રકાર છે ચિરેક છે. જ્ઞાન જે છે તેનું તે છે, જ્ઞાન બીજું નથી, જ્ઞાન તેનું તે છે. જે જ્ઞાન આ બાજુ એકત્વ કરે છે રાગ સાથે, અહિયાંથી છૂટીને આ બાજુ એકત્વ કરે છે. એટલે પરની રાગની અપેક્ષા એ તે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ છે, સ્વરૂપની અપેક્ષા એ તે અભેદ જ્ઞાનની પ્રવૃત્તિ છે. નામ બે છે ને, કામ એક જ છે, એક જ કામના બે નામ છે. એવું આ નિર્મળ ભેદ જ્ઞાન હૃદય પામ્યું છે માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના કુંજમાં સ્થિત અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો તમે મને થાવ. માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત કેવા સત્પુરુષો છે, સત્પુરુષોની વિશેષતા બતાવે છે કે જે સત્પુરુષો છે એટલે આત્મજ્ઞાની ધર્માત્મા છે, એ તો વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત છે. શું? એ પોતે વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત છે, એમાં સ્થિત છે. રાગમાં સ્થિત નથી, શરીરમાં સ્થિત નથી, કોઈ સંયોગો વચ્ચે ઉભેલા નથી, સ્થિત એટલે ઉભેલા. જે આત્મામાં વિજ્ઞાન ઘન એવા આત્મામાં ઉભેલા છે અથવા અનંત વિજ્ઞાન ઘનમાં જે ઉભા રહી ગયા છે, કેમ કે ત્યાં એને પોતાનું અસ્તિત્વ છે એ બરાબર સારી રીતે પ્રતિષ્ઠિત કર્યું છે. અને બીજાથી એટલે રાગથી રહિત અને રાગથી જે રહિત થયા છે, રાગ હોવા છતાં એ રાગથી રહિત છે પછી, કેમ કે એની સાથે એમને એકત્વનો સંબંધ ન રહ્યો. એકત્વનો સંબંધ ન રહ્યો હોય તો પછી આખી દુનિયા એના ઘરમાં ભલે હોય, દુનિયાના બધા પદાર્થો જગતના બધા પદાર્થો જગતમાં હોય એમાં આપણને કઈ વાંધો નથી. સંબંધ હોય એની સાથે બરાબર છે કે નથી વિવેક કરવાનો રહે છે. રાગ તો સંબંધ કરવા લાયક નથી. એટલે રાગ છે રહીત એવા હે સત્પુરુષો તમે મુદિત થાઓ, તમે આનંદો, એમ કહે છે. ઠીક, આનંદ કરો, સ્વરૂપના આનંદમાં તમે આનંદ કરો. બસ આ ભેદ જ્ઞાન દ્વારા તમને સ્વરૂપના આનંદની પ્રાપ્તિ થશે એમ કહેવું છે. વિજ્ઞાન ઘન સ્વરૂપમાં તમે અભેદતા પામશો. ભેદ જ્ઞાન કરતા રાગથી જુદા પડીને સ્વરૂપમાં તમે અભેદતા પામશો અને એ અભેદતા પામશો ત્યારે તમને આત્માનો આત્માનંદની પ્રાપ્તિ થશે અને એ આત્માનંદમાં તમે મોજ કરશો. સુખી થવાનો ને આનંદિત થવાનો આ ઉપાય છે સર્વ પ્રકારે. જો ને અનંત કાળ તો કાઢ્યો આપણે, અનંત કાળ તો કાઢ્યો છે, આમના માં જ કાઢ્યો છે ને, ભીન ન પીડ્યો માટે કાઢ્યો છે. સમજવામાં તો બહુ વાંધો નથી પાડતો ભાઈ, બહિર્મુખ ભાવની જે સ્થિતિ થઈ ગઈ છે અને એટલી બધી રૂઢ અને દ્રઢ થઈ ગઈ છે. શું કે ત્યાંથી પાછો વળીને અંતરંગમાં આવતો નથી. એક જ ક્ષેત્રે આ તો જુદા જુદા કીધા છે, એનું ક્ષેત્ર જ ભિન્ન છે કે છે, પણ આમ એક ન્યાય એક જ ક્ષેત્ર, ચારિત્ર ગુણ ને પર્યાય રાગ, જ્ઞાન ગુણ ને પર્યાય જ્ઞાન, એક કાળે એક ક્ષેત્ર છે. વળી જ્ઞાનમાં રાગ નું પ્રતિબિંબ પડે છે એટલે એને એમ લાગે છે કે મારામાં પેસી ગયો છે, મારામાં આવી ગયો છે. એવી જે અનાદિની એની પરિણતિ થઈ ગઈ છે અને એમાં સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ છે પાછી, એટલે શું છે કે હીરની દોરી ગાંઠ મારી ને તેલ નું ટીપું મૂકી દીધું, પછી એ ગાંઠ ખોલવી મુશ્કેલ પડે છે. એ ગ્રંથિ ભેદ ન કરે ત્યાં સુધી, ભેદ જ્ઞાન દ્વારા ગ્રંથિ ભેદ ન કરે ત્યાં સુધી આનંદ નો અનુભવ, સુખ નો અનુભવ ન થાય. ભલે અંદર માં બેહદ આનંદ ને બેહદ સુખ ભર્યું છે છતાં પણ એનો લેશ માત્ર અનુભવ નથી. લેશ માત્ર તો અનુભવ નથી પણ એકલા ક્લેશ નો અનુભવ છે. દુખી 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 આવ્યો. પ્રશ્ન આવ્યો છે ભાઈ, બહારમાં સંસારની અનુકૂળતા હોય, બધા સંયોગની અનુકૂળતા હોય, છતાં આ જીવને કેમ સુખ શાંતિ ને ચેન નથી? જળમાં સુખ બુદ્ધિ થી એટલો રસ રેડ્યો છે અને રેડી રહ્યો છે કે જળ જેવો થઈ ગયો છે, પરિણામમાં જડત્વ થઈ ગયું છે, જડત્વને પ્રાપ્ત થયો છે. અને એ દશા છે, એક એવી ખરાબ દશા છે, એવી મૂઢ દશા છે કે જાગ્રત ચૈતન્યની, પ્રગટ ચૈતન્યની છબી દેખાડવનાર મળે એને, જોવા તારો ફોટો, છતાં એ અબોધ દશા ઉપર કાંઈ અસર થતી નથી, અબોધ દશાને પામી જાય છે. શ્રી ગુરુ લાકડી થી ફટકારો તો લાકડી વાગે નહીં, ઠીક. હા, એવી અબોધ દશામાં આવે છે, એ જળ જેવી દશા થઈ ગયો છે. એટલે એને અનુકૂળતાનું પણ સુખ ક્યાંય મળતું નથી. બધી અનુકૂળતા હોય તો પણ ક્યાંય ચેન પડે નહીં, શાંતિ આવે નહીં ક્યાંયથી. પરિણતિ ચાલુ જ છે, એટલો રસ લીધો છે કે એની પરિણતિ થઈ ગઈ છે. શું જીવને એની પરિણતિ થઈ ગઈ છે, એટલે અબોધ દશામાં છે. શું બોધ જ એને અસર નથી કરતો, આ સ્થિતિ થઈ ગઈ છે. એટલે પુરુષાર્થ માંગે છે. શું કે છે એને? એનાથી જુદો પડવા માટે પુરુષાર્થ જોઈએ, દારૂણ વિદારણ કરીને. એટલે શબ્દ વાપરો છે અમૃતચંદ્રાચાર્યભાઈ, તીવ્ર પુરુષાર્થ, ઉગ્ર અભ્યાસથી. જો ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવામાં આવે તો ભેદ જ્ઞાન ઉદય પામે, ભેદ જ્ઞાન સફળ થાય અને એના ફળમાં આનંદનો અનુભવ થાય. ભાવાર્થ, જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદી કુદગળ વિકાર હોવાથી જડ છે. શું? જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદી પુદગળ નો વિકાર હોવાથી, જેવો જીવ નો વિકાર ન લીધો અહીંયા, તે જ્ઞાન કરાવવું છે ને, તો જે પ્રકરણો એ અનુસાર ભાષા આવે. કઈ દ્રવ્યાનુયોગ ની ભાષા આવે, કઈ દ્રવ્યાનુયોગ ની ભાષા ન આવે, આગમ ભાષા ન આવે, અહીંયા અધ્યાત્મ ભાષા આવે. શું 320 માં જે છે ને આચાર્ય દેવી એ વાત મોક્ષ માર્ગ માટે લીધી છે કે આગમ ભાષા એને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ છીએ મોક્ષ માર્ગ ને, અને અધ્યાત્મ ભાષા એ અને સ્વરૂપ સંમુક્તાના પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ કહીએ છીએ એને. શું? જુદી જુદી સંજ્ઞા આપીએ છીએ. આગમ ભાષાની સંજ્ઞા જુદી છે, સંજ્ઞા એટલે નામ, અને અધ્યાત્મ ભાષાની સંજ્ઞા જુદી છે. તો અહીંયા રાગ ને અધ્યાત્મ ભાષાની સંજ્ઞા આપે છે, આગમ ભાષાની સંજ્ઞા નથી આપતી આપતા. શું? એ પૂતગળ વિકાર છે, જીવના પ્રદેશમાં એનું સ્થાન નથી. જાઓ, જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાની પૂતગળ વિકાર હોવાથી જડ છે. હવે એ પૂતગળ નો વિકાર છે. શું? તને રાગમાં રસ આવતો હોય તો એ પૂતગળ નો વિકાર છે એમ કે છે. ઠીક, તારી વિશેષતા તો જુદી છે. આનંદ રૂપ આનંદ, નિરાકુણ આનંદ ઉપજે, શું પવિત્ર શાંતિની દશા ઉપજે, એ તારી વિશેષ દશા છે. રાગની અશાંતિ ને મલિનતા એ તારી દશા નહીં. અમથી જ્ઞાનીની નજરમાં તો દુનિયા જડ જ છે ધીરુભાઈ. શું? જ્ઞાનીની દ્રષ્ટિમાં દુનિયા જડ જ છે. એ તો જડ જેવા જુએ છે કે આ બધા કહેવાતા સુખી માણસો, લોકો જેને સુખી કહે છો, એ જ્ઞાનીની દ્રષ્ટિમાં મૂંઢ છે. શું કે છે? સુખ નથી એમાં, સુખ નો અનુભવ કરે છે કે મૂંઢ થઈ ગયો છે એમ કે છે. શું? મૂંઢાઈ ગયો છે એમ જ કે છે ને, જડ જ કે છે એ તો. શું? પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. ભાસે છે એટલે લાગે છે, જાણે હું રાગ સ્વરૂપ થઈ ગયો હોય. જ્ઞાન છૂટીને, જ્ઞાન મટીને રાગ સ્વરૂપ જ થઈ ગયો હોય. શું? એમ ભાસે છે. જેમ અરીસામાં નાચતો મૂળ જોવે, અરીસામાં મૂળ નાચતો દેખાય તો અરીસાને ભૂલી જાય, એકલા મૂળ ને જોવે. અહીંયા મોર જ નથી, એ તો અરીસાની પર્યાય છે, અરીસાની દશા છે. પણ એને એવું સરસ લાગે મોર નૃત્ય કરતો હોય ત્યારે અરીસાને ભૂલી જાય. શું આ શું કઈ મોર છે ને, શું એની કળા છે ને, શું એનું નૃત્ય છે, થનગનાટ કરે છે. પણ છે જ નહીં ત્યાં કઈ, એકલો અરીસો છે. એમ રાગ મય પોતાને અનુભવે છે, રાગ સ્વરૂપે જ્ઞાન પોતાને અનુભવે છે. જ્ઞાન કયો કે આત્મા જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. અર્થાત જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ જડ રૂપ ભાસે છે. જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ અથવા જડ રૂપ ભાસે છે. બે જુદા નથી પડતા, જુદા હોવા છતાં જુદા લાગતા નથી, જુદા અનુભવાતા નથી. ભાસે છે એનો અર્થ એ છે. આમ જાણે વિચારથી જાણે એ જાણ્યું નથી કઈ, કેમ કે એમાં પુરુષાર્થ નથી, એમાં એકલો વિકલ્પ જ છે, બીજું કઈ નથી. શું એમાં કોઈ જ્ઞાનનું બળ નથી. આમ જાણી લઈએ તો એ બહિર્મુખ જ્ઞાનમાં કઈ બળ નથી. બહિર્મુખ જ્ઞાનમાં જ્ઞાનનું બિન જ્ઞાન પણ અનુભવવાનું બળ નથી, પણ જેટલું બળ છે રાગને પોતા પણ અનુભવવાનું છે. ઠીક છે, ભાષા અને વિકલ્પ એમ આવે. શું કે રાગ ને જ્ઞાન જુદા છે, પણ બળ રાગ તે હું એમ એમ બળ કામ કરે છે. અંદરમાં ઊંધું કામ કરે છે, વિકલ્પ તે હું, રાગ તે હું, એવું બળ ઊંધું કામ કરે છે. જ્યાં સુધી સ્વરૂપ લક્ષમાં ન આવે અને સ્વરૂપ લક્ષે આત્મવીરની સ્ફૂર્ણા ઉત્પન્ન ન થાય કે આ હું એમ જોર ન આવે, ત્યાં સુધી ભેદ જ્ઞાન થઈ શકે. ભેદ જ્ઞાનમાં સ્વરૂપ લક્ષે જ્ઞાન દ્વારા સ્વરૂપ ઉપરની ભીસ લાગે છે. શું અને રાગ ઉપરની જે ભીસ હતી એકદમ છૂટી જાય છે ત્યારે ભેદ જ્ઞાન ચાલુ થાય છે. આ ભેદ જ્ઞાન ને અનેક પડખેથી આ ગ્રંથમાં આ શાસ્ત્રમાં સમજાવ્યું છે. સમયસાર એટલે એકલો ભેદ જ્ઞાનનો જ ગ્રંથ છે, એટલે કે વિધિનો જ ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. પાને પાને ભેદ જ્ઞાન ને વિધિની વાત ચાલી છે. શું કહ્યું? પરંતુ અજ્ઞાન થી જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ લાગે છે, એમ ભાસે છે. અર્થાત જ્ઞાન અને રાગાદિ બંને એક રૂપે જડ રૂપે ભાસે છે. આત્માની ચૈતન્યતાનું ભાન ખોવાઈ જાય છે. હું તો રાગી જ છું, સંસારી પ્રાણીને શું અનુભવ છે? હું તો રાગી જ છું, કેમ કે હું સંસારી છું માટે હું રાગી છું. બસ પછી અહીંયાથી જુદા પડવાનું એની પાસે કોઈ શક્તિ રહેતી નથી. વિકલ્પ કરતા શીખ્યા, પેલા એવો વિકલ્પ નહોતા કરતા. એ વાત સાચી છે કે પેલા એવો વિકલ્પ નહોતા કરતા, હવે ભેદ જ્ઞાન નો વિકલ્પ કરીએ છીએ. પણ પેલા બીજા વિકલ્પ સાથે એકતા હતી, હવે આ વિકલ્પ સાથે એકતા છે. ભેદ જ્ઞાન ના વિકલ્પ સાથે એકતા છે, એમાં શું ફેર પડ્યો? કઈ ફેર પડ્યો નથી. વાત એની રહી છે હજી. આમ છે ઠીક. કાલનો પ્રશ્ન લીધો. જેટલો ઉપયોગ બહિર્મુખ રહે, એટલે કે જ્ઞાન જેટલું બહિર્મુખ થાય એટલું એ પોતાને આવરણ કરે, એનું નામ જ્ઞાન આવરણી. શું ઉપયોગ પરસન્મુખ થાય, બહાર જાય. શું એટલે કહ્યું ને કે ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ, સમજો
એ શું કરવા કીધું? આવરણ કરે છે, માટે ઘાત કરે છે, જ્ઞાનનો ઘાત થાય છે એની અંદર. જેમ યમનો દૂત મૃત્યુ કરે છે એમ આ મૃત્યુ જેવું અમને લાગે છે. જ્ઞાનીને એક વિકલ્પ પણ ફાંસી લાગે છે. ઠીક, કેવી લાગે છે? ફાંસી લાગે છે. આવી વાત છે. બરાબર છે, પણ આવીને ભેદજ્ઞાન કરવાની શ્રી ગુરુની આજ્ઞા છે, તો ભેદજ્ઞાન કરવું જોઈએ. જે ગુરુ ગુરુ આજ્ઞા છે એને શિરોધાર્ય કરવી જોઈએ, માથે ચડાવી જોઈએ કે ન ચડાવી જોઈએ એમ કહે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ને રાગાદી નો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ, વિકલ્પ કરવાની વાત આવી એમાં, જ્યારે અંતરંગમાં વિકલ્પ તો બહિર્મુખ પરિણામમાં છે, અંતરંગમાં વિકલ્પ થયા છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ને રાગાદીનો ભેદ પાડવો, ભેદનો વિકલ્પ કરવો એમની જુદાપણાનો, ભેદ પાડી દેવો, એનો તીવ્ર અભ્યાસ કરવામાં આવે, તીવ્ર પુરુષાર્થ કરવામાં આવે, ઉગ્ર પુરુષાર્થ કરવામાં આવે, તો એ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. અને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો છે. એટલે કે હું તો માત્ર જાણવા સિવાય કાંઈ કરતો નથી, માત્ર જ્ઞાન એટલું જ મારું સ્વરૂપ છે, આ સિવાય જરાય થી આગળ હું જતો નથી. માત્ર જ્ઞાનમાં મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. ઠીક, એથી આગળ હું છું રાગમાં હું છું જ નહીં. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો છે, એટલે માત્ર જ્ઞાતા તેજ હું એમ. અને જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુળતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે, તે બધા સર્વ પુદગળ વિકાર છે, જડ છે, એ ચૈતન્યનું સ્વરૂપ નથી. એ બધા પુદગળ વિકાર છે અને જડ છે. અધ્યાત્મનો વિષય જેવી રીતે ચાલે, એને જડ કે ત્યારે જ એનું જે ફોર્સ છે, એનો જે ટોન છે એ કહી શકાય છે, અભિવ્યક્તિ એની આવે છે. શું રાગ પણ ચેતન વિકાર છે, રાગ પણ ચેતનાનો વિકાર છે એમ લેવા જતા એનાથી જુદું નથી પડતું એમ કે છે. શું પરમાણ જ્ઞાનમાં એમ લેવું પડે, જ્ઞાન છે, રાગ છે, ચૈતન્ય વિકાર છે, પ્રવચન સારમાં એમ ચાલે. શું પણ ત્યાં ભેદજ્ઞાનનું પ્રકરણ નથી. શું ત્યાં આગમ અનુસાર વસ્તુનું સ્વરૂપ, વિકારો વિકાર પરિણામ કેવા હોય એ બધું બતાવવાનું છે. હવે એને ધક્કો મારવો છે. શું એને કાઢવા માટે ધક્કો મારવો છે? તો કે હાલ તું જડ છું, અમારી જાત નથી, તારી જાત ને અમારી જાત નથી, આપણે ભેગા રહી શકીએ નહીં. આમ જ્ઞાન અને રાગાદિક ના ભેદ નો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. જ્ઞાન નો સ્વાદ જુદો, રાગ નો સ્વાદ જુદો, બંને નો ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. અને જ્યારે આમ ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. આ ભેદ જ્ઞાન શું કરવા કરવું છે? એ ક્લેશ ટાળીને આનંદ ની પ્રાપ્તિ કરવા માટેની વાત છે. આ એમને ખાલી વાતો કરવાનો વિષય નથી, પણ પ્રયોગથી અનુભવ કરતા આનંદ નો અનુભવ થાય છે. અને આનંદ નો અનુભવ થાય છે, એ આનંદ પોતાના સ્વરૂપમાં અનંત અનંત બેહદ ભરેલો છે, એનું પછી આકર્ષણ ભૂ થાય છે. આ વસ્તુ જીવને સુખ ને આનંદ નું આકર્ષણ છે, પણ કલ્પિત છે. એ બધું કલ્પિત છે, એ વાસ્તવિક નથી. ત્યાં અહીંયા તો વાસ્તવિક આનંદ નો અનુભવ થાય છે, એટલે એનું ખેંચાણ પછી જ્ઞાની ને રહ્યા જ કરે છે. એ નિયમ સારમાં લીધું છે ને, કે જયારે પ્રથમ સ્વાનુભવ થઈને આનંદ ની લહેર આવે છે, ત્યારે વિકલ્પ માં આવ્યા પછી પણ સમ્યક દ્રષ્ટિ ની એવી ભાવના રહે છે કે હવે પછીની મારી અનંત કાળાવલી આ નિજાનંદ ના આત્મ સ્વરૂપ ના આનંદ ના ભોગવટા માં જ વહો. આનંદ ને તરંગ દ્વારા વહેણ શેનું ચાલે? આનંદ નો જ મને થાય, હવે બીજું મને હોય ક્લેશ મને ગમતો નથી. ત્યારે આત્મા આનંદિત થાય છે, કારણ કે તેને જાણે છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. રાગાદિ રૂપ કદી થયો અને એ અનુભવ છે, અને એમ લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી. હું તો જ્ઞાન સ્વરૂપ અનાદિથી છું, સર્વકાળે હું જ્ઞાન સ્વરૂપ જ છું. મારું સ્વરૂપ મટી ગયું ને ફીટી ગયું ને બીજો હું થઈ ગયો એવું બીજું નથી. ફક્ત મારે જાણવામાં ને માનવામાં ભૂલ થઈ છે કે હું ફલાણો ફલાણો થઈ ગયો, એટલે હું રાગ રૂપે થઈ ગયો. ગ્રહસ્થ થયા માટે મને ગ્રહસ્થ ને યોગ્ય તો રાગ હોય જ ને, એ ભૂલ કરી છે. ખરેખર પોતે સદા જ્ઞાન રૂપ જ રહ્યો છે, સદા લીધો ત્રણેય કાળે. જો અનુભવ થયો વર્તમાનમાં અને જ્ઞાન થયું ત્રણ કાળનું, જો આ સર્વજ્ઞ અનુસાર જ્ઞાન છે ને, આ સર્વજ્ઞ નું રૂપ છે. જ્ઞાનમાં અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞ નું રૂપ છે. ઠીક શું જ્ઞાન શક્તિ ને સર્વજ્ઞ શક્તિ જુદી લીધી છે? આત્મજ્ઞાન માં એ સર્વજ્ઞ શક્તિ. તો કે નીચે સર્વજ્ઞ શક્તિ નું રૂપ શું છે કે? તો કે વર્તમાન માં ત્રણ કાળ નું વારંવાર જ્ઞાન થઈ જાય છે. હું સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું, એટલે એને ત્રણ કાળ નું જ્ઞાન થયું એમ કહો, કે પોતાના ત્રિકાળી સ્વરૂપ નું જ્ઞાન થયું એમ કહો. અનુભવ વર્તમાન નો છે, કારણ સુખ પર્યાય છે. વર્તમાન નો અનુભવ ત્રિકાળીના વર્તમાન રૂપ જે કારણ શુદ્ધ પર્યાય છે, એટલું જ અવલંબન માં આવે છે. અવલંબન માં તો ત્રિકાળી નું વર્તમાન આવે છે, ત્રિકાળી નું અવલંબન આવે નહીં, કેમ કે તો ભૂત ભવિષ્ય નો વિષય છે. કાર્ય તો વર્તમાન માં છે, તો કારણ વર્તમાન માં જ હોય એનું. પણ જ્ઞાન ત્રણ કાળ નું થાય એની અંદર. અનુભવ વર્તમાન નો, વેદન વર્તમાન નો, અને જ્ઞાન ત્રણ કાળ નું. ઠીક, એવું જ્ઞાન થાય છે. વસ્તુ જે છે એનું જે અવલંબન લે છે, એ તો એની વર્તમાન સ્થિતિ નું અવલંબન લેવાય છે. વર્તમાન જે પ્રકારે વસ્તુ જેમને તેમ રહી છે સદાય એવી ને એવી, એના વર્તમાન નું અવલંબન આવે છે એક સમયમાં. છતાં એ વખતે જ્ઞાન એમ થાય છે કે હું જેવો વર્તમાનમાં અનુભવ ગોચર થયો એવો ત્રણેય કાળે હું છું, એવો હું ત્રણેય કાળે છું. એટલે શક્તિ આવી જાય છે, એ સર્વજ્ઞ શક્તિ નું રૂપ છે. છે દ્રવ્ય નો સ્વીકાર, નવે તત્વ નો સ્વીકાર, શાશ્વતતા નો સ્વીકાર, એ બધા સર્વજ્ઞ શક્તિ નામ આવી જાય છે. શું હા, કાર્ય શુદ્ધ પર્યાય ને કારણ શુદ્ધ પર્યાય નું અવલંબન છે. કારણ શુદ્ધ પર્યાય એ કારણ શુદ્ધ દ્રવ્ય છે, ખરેખર પર્યાય નથી. પણ એ દ્રવ્ય નું વર્તમાન હોવાથી એને પર્યાય કહીએ. એક કારણ એવો ભેદ પાડવા માટે. બીજું કારણ એ કે તારે પર્યાય ની ચિંતા કરવાની જરૂર નથી, આ તારે પર્યાય છે. લે, ઠીક, તારે અત્યાર સુધી પર્યાય નો મોહ રહ્યો છે ને, પર્યાય દ્રષ્ટિ હોવાથી તને પર્યાય નો વ્યામો રહ્યો છે, તો કે આ તારી પર્યાય તો આ છે, આ કારણ શુદ્ધ જે વર્તમાન સ્થિતિ છે દ્રવ્યની, એ જ તારી પર્યાય છે, બીજી તારી પર્યાય નહીં. શું હા, એ જ તારી પર્યાય છે, બીજી તારી પર્યાય નથી. બીજી પર્યાયની માથાકૂટ છોડતો, ચિંતા છોડતો, ઠીક, એની ચિંતા ઉડાડી દીધી છે. પર્યાય કહીને તો પર્યાય કહીને ઉપકાર કર્યો છે એમ કહેવું છે, ના સમજો એ ભૂલ પડે. એ બોલી ઉત્પાદની વાળી પર્યાય લઈ લે, શું એમ નથી. આ તો દ્રવ છે, દ્રવ નું વર્તમાન છે. શું કે છે કે આવું વેદજ્ઞાન થતા પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, રાગાદિ રૂપ કદી થયો નથી. એવું એને જ્ઞાન થઈ જાય, અરે હું ક્યારેય રાગરૂપ થયો નથી, ક્યારે હું કોઈ ભાવ રૂપે થયો નથી, વર્તમાન ભાવ રૂપે પણ હું નથી, ઠીક, આ ભાવ પણ એ મારું સ્વરૂપ નથી. ભૂતકાળના આનંદ ભાવ છે, એ કોઈ મારું સ્વરૂપ હતું નહીં, હોય તો છૂટે નહીં, બધા મટે નહીં, હું તો જ્ઞાન રૂપે જ રહ્યો છું. તો કે થયું શું, તો કઈ બધી ભૂલ થઈ હતી, જેવી રીતે માની લીધું તું ત્રણ છો, અત્યારે ત્રણ છ માનો, અત્યારે મનુષ્ય માનો, એ બધી ભૂલ છે, છે જ નહીં, જ્ઞાન સ્વરૂપ જ છું. રાગાની રૂપ થયો નથી તો દયાની રૂપ થયો છે, એ વાત તો રહેતી નથી. માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ, તમને ક્યારે બંધન નહીં થાય, ક્યારે તમને દુઃખ ને ક્લેશ નહીં થાય, જાઓ તમે છૂટી ગયા, હવે તમે મુક્ત થઈ ગયા એમ કે છે, ઠીક, આનંદો તમે મુક્ત થઈ ગયા, મુક્ત થઈ ગયા, હવે તમે ક્યાંય તમને હવે સંસારનું બંધન નથી, છૂટી ગયા તમે. અનુભવ કર્યો આ જન્મ દરિદ્રી હોય, એક રોટલાના બટકા માટે દીનતાથી ને લાચારીથી ભીખ માંગતો હોય, અરે એક મને કોઈ બટકો રોટલો દેજો ભાઈ, મને કોઈ બટકો રોટલો આપો, હું ભીખો થયો છું. અને એને એને નિધાન ઘરમાંથી નીકળે નહીં, ઝૂંપડીમાંથી, ઝૂંપડી જેવું ઘર થઈ ગયું હોય પડીને, એમાંથી હોનાના ને રતનના ચરુ નીકળે, શેઠિયો થઈ ગયો, ઘડીકમાં જોતા રહે કે આ થઈ ગયો, હવે એ દીનતા કરવાનો, દીનતાનો ભાવ જ નહીં આવે એને. એમ સ્વરૂપ સામર્થ્યનું અવલોકન માત્રથી, સ્વરૂપ સામર્થ્યના અવલોકન માત્રથી ત્રણ લોકનો નાશ થાય છે, એ તો સિદ્ધ જ તે, ઠીક, સર્વોત્કૃષ્ટ પદાર્થ હું છું, મારામાં બધા નિધાન ભર્યા છે, અનંત સુખના નિધાન ભર્યા છે, અનંત આનંદના નિધાન ભર્યા છે, અનંત શાંતિના નિધાન ભર્યા છે, અને એના માટે મને કોઈ બીજા સાધનની પણ જરૂર નથી. એના ઉપર પાછી ટીકા કરે છે, કળશ ઉપર એ ટીકા કરે છે. જુઓ આચાર્ય મહારાજ ને ગદ્યમાંથી પદ્ય લખવાનો ભાવ આવ્યો ને પદ્યમાંથી પાછા ગદ્યમાં આવે છે, ઠીક, આ રીતે આ ભેદ વિજ્ઞાન જયારે જ્ઞાન ને અણુ માત્ર પણ વિપરીતતા નહીં પમાડતું થકું અવિચળપણે રહે છે. જુઓ ભેદ વિજ્ઞાન શું કરે છે, ભેદ વિજ્ઞાનની પ્રક્રિયા છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ છે, એ જ્ઞાનને અણુ માત્ર એટલે એક સૂક્ષ્મ અંશે પણ, અણુ માત્ર એટલે જ્ઞાનમાં કઈ પરમાણુ નથી, એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશે પણ વિપરીતતા પમાડતું નથી. જ્યારે જ્ઞાન સમ્યક થયું ત્યારે એ જ્ઞાન બિલકુલ અંશ માત્ર પણ વિપરીત નથી એમ કહેવું છે. એને મિથ્યા જ્ઞાન ન કહેવાય, અંશે મિથ્યા અંશે સંશય સંગ્રહ નથી, ભલે ઉપયોગ બહાર જાય પણ અંશે મિથ્યા નથી, અણુ માત્ર પણ વિપરીતતા નથી, પણ બહાર ગયો એટલી વિપરીતતા નહીં, તો કે વિપરીતતા ન કહેવાય. શું એટલો અસ્થિરતાનો દોષ ભલે કયો, પણ એને વિપરીતતા ન કહેવાય, અંશ માત્ર પણ વિપરીતતા નહીં પમાડતું થતું અવિચળ રહે છે. એ ભેદ વિજ્ઞાન છે, એ ભેદ વિજ્ઞાન વડે જ્ઞાન છે અણુ માત્ર, રાગાદે રૂપ વિકારતા નહીં પમાડતું, એટલે અંશ માત્ર પણ એકત્વ નથી કરતું. જે નિર્ણાયક શંકર દોષ છે એ સમૂળગો નાશ પામ્યો એમ કે છે. જરા એવો દોષ નથી રહ્યો, ભલા દોષ ની વાત અહીંયા નથી બીજી. ત્યારે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ મયાત્મક પણ આવડે, કેવી ભાષા વાપરે જુઓ. તદા શુદ્ધ ઉપયોગ મયાતત્વને એટલું લીધું છે. શુદ્ધ ઉપયોગ મય એ આત્મક પણ આવડે. જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહેતું થકું, જરા પણ રાગ દ્વેષ મોહ ભાવને કરતો નથી. ક્યાં સુધી લઈ લીધું? અહીંથી સંધિ લીધી છે કે ભલે સ્વવિકલ્પ દશામાં પ્રયોગ ચાલ્યો હોય પણ પછી એના ફળમાં શુદ્ધ ઉપયોગ થશે. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ જ્યારે થશે ત્યારે શુદ્ધ ઉપયોગ મય આત્મા છે એવો અનુભવ થશે. અને એ અનુભવ વડે જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહી જશે. જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે અનુભવમાં આવશે. કેવળ જ્ઞાન શબ્દનો રૂઢિ અર્થ ન લેવો અહીંયા. પૂર્ણ જ્ઞાન છે એ અહીંયા અર્થ નથી. કેવળ એટલે માત્ર, એ કેવળ જ્ઞાન નો સાચો અર્થ એ છે. ખરેખર તો આધ્યાત્મિક અર્થ એ છે, ઓલો આગમ નો અર્થ છે. કેવળ જ્ઞાન થી લોકાલોક ને જાણે એ તો આગમ ભાષામાં જાય છે. અધ્યાત્મ ભાષામાં તો કેવળ આત્માને જ્ઞાન, જ્ઞાનને જ અનુભવે એ કેવળ જ્ઞાન છે. શું આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે? શું એ ગાથા છે આખે અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં શરીર એમને એમ રહી ગયું છે અને અખંડ સ્વભાવ નું માત્ર અનુભવ જ્ઞાન વર્તે છે, એ જ કેવળ જ્ઞાન છે. અને એ કેવળ જ્ઞાન માં દેહ થી ભિન્ન પડેલો હોવાથી દેહ સહિત મુક્ત દશા વર્તે છે. એ વખતે દેહ સહિત મુક્ત દશા વર્તે છે. દેહ ને કોઈ કાપે મારે તો એને ખબર પડે નહીં, એવી દશા થઈ જાય છે. એ કેવળ જ્ઞાન છે. અહીંયા તો ચોથા ગુણસ્થાન ની વાત છે. અહીં તો ચોથા જ ગુણસ્થાન ની વાત છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ થાય ત્યારે સ્પર્શ નો ઉપયોગ ન રહે. ઉપયોગ તો એક કાળે સ્વ નો હોય કે પર નો હોય. સ્વમાં ઉપયોગ ગયો, શુદ્ધ ઉપયોગ થયો, એ વખતે કઈ ખબર પડે નહીં. શબ્દાદી સંભળ્યા સંભળાય નહીં, ગમે એટલો અવાજ હોય તો સંભળાય નહીં. કાન બંધ કરી શકાતા નથી, આંખ તો ખુલ્લી હોતી નથી. અને અંદરમાં સ્પર્શાદી નો પણ ઉપયોગ હતો નથી. વેદના હોય તો વેદના છૂટી જાય. નારકી ના જીવ ને અનંતી વેદના શરીર ની છે. શુદ્ધ ઉપયોગ કાળે વેદના નો અનુભવ નથી. બિલકુલ બિલકુલ અનુભવ નથી. એટલો આનંદ નો અનુભવ છે. કેટલું બળ છે એમાં, સ્વાનુભવમાં બળ કેટલું છે કે વેદના જેવી વેદનાને પણ છોડાવી દે છે. ત્યારે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ મય એમ તન્મય, શુદ્ધ ઉપયોગમાં તન્મય આત્મક એટલે એ તદરૂપ એક રૂપ અભેદ એને એવા પણ આવડે. જ્ઞાન કેવળ જ્ઞાન રૂપ જ રહેતું થકો, જરા પણ રાગ દ્વેષ મોહરૂપ ભાવને કરતો નથી. જ્ઞાન એકલું જ્ઞાન રૂપ રહી જતો, જરા પણ રાગ દ્વેષ મોહરૂપ ભાવને કરતો નથી. રાગ રાગમાં રહી ગયો, જ્ઞાન જ્ઞાનમાં રહી ગયો. તેથી એમ સિદ્ધ થયું કે વેદ વિજ્ઞાન થી શુદ્ધાત્માની ઉપલબ્ધિ નામ અનુભવ થાય છે. આ આ સાબિત કર્યું. અહીંથી શું કર્યું આગળ ટીકા કરીને કે શુદ્ધ ઉપયોગ રૂપ જે શુદ્ધાત્મા નો અનુભવ છે એ ભેદ જ્ઞાન દ્વારા થાય છે, બીજી રીતે થતો નથી. એક જ વિધિ છે, બીજી વિધિ નથી. જેને શુદ્ધ ઉપયોગ કરવો એને ભેદ જ્ઞાન નો પ્રયોગ કર્યા સિવાય બીજી કોઈ રીતે એને અનુભવ થાય. અને નિર્ણય પણ ભેદ જ્ઞાન માં થાય છે અને અનુભવ પણ ભેદ જ્ઞાન માં થાય છે. અને પછી પણ ભેદ જ્ઞાન થતા થતા ઉપર ઉપર ના ગુણસ્થાને ઉપર ચડવામાં આવે છે. એટલે ઠેઠ સુધી એક જ વિધિ રહે છે, બીજી વિધિ બદલતી નથી. તેથી એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાન થી શુદ્ધાત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ થાય છે. શુદ્ધાત્માનો અનુભવ થાય છે ભેદ વિજ્ઞાન દ્વારા જ થાય છે. બીજી કોઈ રીતે શુદ્ધાત્માનો અનુભવ થાય નહીં, અને અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થાય જ્ઞાનપૂર્વક શ્રદ્ધા. જ્યારે અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થાય. પ્રશ્ન એવો છે ને કે દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો કે જ્ઞાન નો કરવો? સુરત વાળા થાય પેલા અમારે દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો કે જ્ઞાન નો પુરુષાર્થ કરવો? એટલે શ્રદ્ધાથી આત્મામાં હું પણ કરવું કે જ્ઞાન થી કરવું? ઠીક એવો પ્રશ્ન કર્યો છે. દ્રષ્ટિ ઊંધી પડી છે. દ્રષ્ટિ તો પર સાથે રાગ સાથે અભેદતા સાધે છે, એમાં જુદું પડવાનું એની પાસે કોઈ દ્રષ્ટિ તો આંધળી હોવાથી એ તો કઈ જુદી પડી શકે નહીં, કેમ કે પોતે જ આંધળી છે. શું એટલે એને તો જુદું પડવાનું કોઈ એની એની પાસે તો કોઈ ગુણ જ નથી, એ પ્રકારનો ધર્મ જ નથી એનામાં. એટલે જ્ઞાન સાધન છે અને જ્ઞાન દ્વારા જુદો પડે છે. ભેદ જ્ઞાન થી શુદ્ધાત્મા ની ઉપલબ્ધિ થાય છે, અને એ વખતે સમ્યક દર્શન અને ચારિત્ર બધું પ્રગટ, અનંત ગુણ નું ત્યાં યથાસંભવ શુદ્ધ દિશા પ્રગટ થાય છે. અને શુદ્ધાત્મા ની ઉપલબ્ધિ થી રાગ દ્વેષ મોહ નો એટલે કે આશ્રવ ભાવ નો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. અધિકાર સંવર નો છે ને એટલે સરવાળો ત્યાં લઈ આવ્યા પાછા, કે જ્યારે અનુભવ થાય છે શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે ત્યારે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ નથી થતી. અભાવ થાય છે એટલે શું કે નવી ઉત્પત્તિ થતી બંધ થાય છે, એનું નામ સંવર છે. રાગ દ્વેષ મોહનો અભાવ થઈ જેવો ઉત્પન્ન થતા બંધ થવા એનું નામ સંવર છે. એ નાસ્તી થી લીધું, એનો અભાવ, અભાવ એટલે નાસ્તી થી લીધું, એ વખતે શુદ્ધિ થાય છે એને સંવર કહેવામાં આવે છે. પવિત્ર દશા પ્રગટ થાય એનું નામ સંવર છે. એ રીતે સંવરની પ્રાપ્તિ છે. પ્રારંભમાં તે સંવરનું કારણ એવું જે ભેદ જ્ઞાન ગ્રંથ જ એવો છે. કુંદકુંદ આચાર્ય મહારાજનો આ ગ્રંથ છે, એમાં વિજ્ઞાન છે, ન્યાય એટલે લોજિક છે, અને એ વૈજ્ઞાનિક પ્રયોગથી આત્માની સિદ્ધિ કરાવી છે. સંવર અધિકાર લીધો તો સંવરની વ્યાખ્યા કરીને બંધ નથી થયા. સંવરનું કારણ શું છે અને સંવરરૂપી કાર્ય કેમ થાય એમ કારણ કાર્યની ચર્ચા કરી છે. મૂળ ગાથામાં એ રીતે છે. પછી ટીકાકાર તો એ રીતે લઈ એમાં સવાલ નથી, ટીકાકાર તો વિસ્તારથી ટીકા કરે છે. પણ ઉપયોગમાં ઉપયોગ ને ઉપયોગ નહીં કૃતાદિમાં એ સંવર કરાવવા માટે વાત લીધી છે. સંવરનું કારણ આ છે કે ઉપયોગ ઉપયોગમાં છે અને ઉપયોગ વિભાવમાં નથી, એ રીતે ભેદ જ્ઞાનથી સંવર થાય છે એમ એનું અનન્ય કારણ સ્થાપીને એને સંવર રૂપી કાર્યની સિદ્ધિ કરાવે, સિદ્ધિ નામ પ્રાપ્તિ કરાવે છે. અમારે તો રીત સમજવી છે, વિધિ સમજવી છે. અમારું ધ્યાન વિધિ ઉપર છે. શું આત્મા આવો છે તમે કીધું, પણ આત્મા આવો છે એ કઈ વિધિ એ જાણ્યું? આપે કર્યું એ તો આપે તો વિધાન કર્યું એ વિધિ પૂર્વક કર્યું, પણ અમને તો એ વિધાન ક્યારે કામ આવે? અમે વિધિ એવા પરિણમીએ તો એ વિધાન કામ નું વિધિ લેશે. અહીંયાથી 184-185 માં વિધિ નો વિષય ચાલશે વિશેષપણે. હાજી હા ઠીક, આપણે શું કામ છે?